ઝવેરીની શાંત જિંદગી કરતા સિપાહીના ગરમા ગરમ જીવનમાં એને કોઈ જીવનને વિલસાવતો જીવંત ઉલ્લાસ લાગતો. પણ આખરે એ અપ્રિય દિવસ આવીને ઊભો રહ્યો. પિતાની જાગીરમાં જવા માટે ફરીદને અને દિલ્હીના ઝવેરી બનવા હેમરાજને એક દાડો જુદા જુદા રાહ લેવા પડ્યા. માથી વિખૂટા પડતા બાળકો જેમ રડે, ભાઈથી જુદા પડતા ભાઈ રડે, પતિથી જુદી પડતી પત્ની રડે, એમ બે મિત્રો રડ્યા. અરે, એ બેના પ્રિય જાનવર પણ અબોલ રીતે આંસુ વહાવતા રહ્યા. એક ગયો પિતાની જાગીરમાં, બીજો જઈને પરણીને બેઠો દિલ્હીની બજારોમાં. છતાં બેમાંથી કોઈ કોઈને ભૂલ્યું નહીં. રડ્યા ખડ્યા કોઈ પંથી પ્રવાસી સાથે બંનેના સંદેશા આવતા જ હતા. એક દાડો કોઈ સંદેશવાહકે સમાચાર આપ્યા કે ફરીથી વિમાતાના ત્રાસે ઘેરથી નાસી છૂટ્યો. પણ સાથે સાથે સંદેશો આપનાર કહેતો ગયો કે ભાઈ ભાઈ, કંઈ આદમી છે એ ફરી દખા. બાપની જાગીરને એવી સુધારી કે ન પૂછો વાત. ખેડૂતો બિચારા જમીનદારના ત્રાસમાંથી ખરેખરા છૂટ્યા. એ ગરીબોની આંતરડી અને દુવા દે છે. શું અદલ ઇન્સાફ, શું પ્રજાપ્રેમ! હેમરાજા સમાચાર સાંભળતો અને એને પોરસ ચડતો, શેર શેર લોહી ચડતું. એ બોલી ઉઠતો, કેમ ન હોય એવો મર્દ, મિત્ર કોનો છે? એ પછી હેમરાજ એના ખબર અંતર મેળવવા મથતો, પણ કશી ભાર ન મળતી. ઘડીમાં બાબરની સેનામાં સંભળાતો, ઘડીમાં બાબરથી ડરીને ભાગતો સંભળાતો, કોકવાર જૂનાગઢમાં આશ્રય લઈ રહેલો સંભળાતો. એકાએક એને સંદેશો મળ્યો. બિહારના રાજા મહમ્મદશાહ લોહાની સાથે વાઘનો શિકાર ખેલતા ફરીદ ગવાયો છે. પણ ખરેખરો મર્દ ફરીદ. એણે જો મર્દાનગી ન દાખવી હોત તો બિહારના શાહના બધા વર્ષ ત્યાં પૂરા હતા. એક જ તલવારનો ઝાટકો અને પહાડ જેવા વાઘના બે કટકા કર્યા. બિહારના શાહે એને 500 સવારોની સરદારી આપી અને ફરીદખાને બદલે શેરખાનું ઉપનામ આપ્યું. ઘાયલ શેરખા પડદે પડ્યો છે. રંગ છે ફરીદખાના. ના શેરખા, તને આ પેલો ગેલો હેમરાજ તો હવાની પીઠે ચડી જઈ પહોંચ્યો. ત્યાં ફરીથી 4 દિનની ચાંદની જેવા તેઓના થોડા દિવસો આનંદમાં વીત્યા. હેમરાજે એની માતા કે પત્નીની જેમ સેવા શુષા કરી અને જ્યારે ફરીદખા શેરખાને માથે પાણી નાખ્યું ત્યારે મિત્ર ગેલો પેલો હેમરાજ મોટી ગમણ જેવી છાતી ફૂલાવી સૌને કહેવા લાગ્યો, મારો ફરીદ, મારો શેર, મારો બાદશાહ. તમે સૌ જોશો કે એકલતો લડવૈયો હિન્દનો બાદશાહ બનશે. ના ના હેમરાજ, આપણે બે બાદશાહ બનીશું. તું કઈ વાતે? મારાથી કમ છે, શેરખાએ મિત્રને કહ્યું. ના ના, એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે. હું ભલો અને મારું ઝવેરાત ભલું, તો તું મને બાદશાહ બનાવશે? હું બનાવીશ, હેમરાજે ગર્વભેર કહ્યું. પણ વાલા દોસ્ત, શું શેરને જંગલનો તાજ કોઈ પહેરાવે છે? પૂર્વભવની કોઈ પ્રીત જ હશે કે આમ આ બે બાળકોને વિધાતાએ એક જ નિર્માણ કર્યા, ને ન એમને ધર્મ છેતર્યા કે ન એમને રીત રિવાજે રિસાવ્યા. પછી તો એક દિલ્હીનો ઝવેરી બન્યો, બીજો સમ્રાંગણનો સિપાહી બન્યો. કોઈ દીવાના શાયરની છટાથી કથા કહેનાર અટક્યો અને જ્યારે તે અટક્યો ત્યારે આકાશમાં તારલિયા યમુકી રહ્યા હતા. પૂજ્ય જતીજી મહારાજ, આપ સમજી જ ગયા હશો કે પેલો દિલ્હીનો ઝવેરી બનનાર હેમરાજ તે હું પોતે, અને જેને મેં કોલ આપ્યો તે આજે બાદશાહ બાબરને પગલે રાજસંત્રંજનો ખેલાડી બનેલો શેરખાં પોતે આજે તો તે વિપત્તિના વાદર વચ્ચે ઘેરાયેલો છે. હેમરાજજી, તમે જૈન વીર કર્મશાહને પગલે ચાલો રાજનીતિમાં પ્રવેશો, ભલે શેરખાં બાદશાહ બને. સાચું ભાખ્યું મહારાજ, વેરાએ વેરાએ સાવધાન કરવા જરૂર પધારજો, કારણ કે રાજનીતિની કારી કોટડીમાં પેસનારને કારા રંગે રંગાવવાનો સદાનો ભય છે. એ જુવાન અફઘાન બાદશાહીને બરાબર યોગ્ય જ છે. તમે હૈયું ખોલીને વાત કરી એમ હું પણ કરું છું કે આજે જ મને એક સમાચાર સાંપડ્યા છે. સવારે જ જનાનખાનામાં ગયો ત્યારે ઘણું ઘણું ઝવેરાત મારી પાસેથી ખરીદાયું અને આગ્રા ગયું. ખરીદનાર બેગમના ચહેરા પર ખુશી નહોતી દેખાતી. મારી કલ્પના ઠગાતી ન હોય તો હું નક્કી માનું છું કે બાદશાહ બાબર ગુજરી ગયો. મહારાજ બાદશાહી મેળવવાની નવી તક લાજી મારા મિત્રને ચેતવું છું. કાર્યના શ્રી ગણેશ હવે કરવા જ ઘટે, આપના આશીર્વાદ. અવશ્ય હેમરાજજી, મારા સાધુના આશીર્વાદ છે, પણ તમારા મિત્ર પાસેથી કોલ લેજો કે ભલે અમૂર્તિ પૂજક રહે પણ મૂર્તિ ભંજક ન બને. ભલે એવો કોલ લઈશ, પણ મહારાજ ગુપ્તખંડની વાર્તા ગુપ્ત રહે અને ગુજરાતના સમાચાર મળતા રહે. તારલિયાથી છલ્લો છલ આકાશ નીચે જતીજી જ્યારે પોતાના આશ્રયસ્થાન તરફ જવા નીકળ્યા ત્યારે મધરાત થવા આવી હતી, અને મોડી રાત્રે જ્યારે દિલ્હીના ચોકીદારો તાપણા તાપી ઢાઢ ઓછી કરતા હતા ત્યારે કોઈ ફકીર ગામ બહાર જતો હતો. ષડયંત્ર 8. ચિત્તાની અને ચતુરાન નાની સુંવારી સુંવારી સોળમાં સૂતેલ આપણો સ્વપ્નદ્રષ્ટા શેરખા આજે નિરાતની નિંદ માણી રહ્યો હતો. આસરાની અને ભરોસાની શોધમાં પહાડ પર્વત નદી નારાના રોજના રજરપાટથી સદા સંતપ્ત એનું હૈયું આજે નૌકાના હુંફારા ખંડમાં આશા એશ પામ્યું હતું. સલ્તનત સ્થાપવાનું શોખીન અફઘાનોના આફત બને ચમકાવવાનું હોંસીલું એનું મન કોઈ સુંદર ખ્વાબી દુનિયામાં સરી રહ્યું હતું. બહારના ભાગમાં શીરા વાવંટોર વાઈ રહ્યા હતા ને નૌકાનો બાહ્ય ભાગ તુષાર બિંદુથી ભીંજાઈ ગયો હતો, પણ તેથી નૌકાના અંતર્ભાગમાં સુનારને કશી ખલેલ પહોંચતી નહોતી. છતાં જેના નસીબમાં નિરાતની નિંદ લખી ન હોય એ લાખ કોશિશ કરે પણ ક્યાંથી પામી શકે? એને તો વહેતી હવા પણ વિષ્ણુ વમન કરતી હોય છે. ઝાકરનું એક એક બિંદુ એની ઉર્મીઓ પર તેજાબ છાંટતું હોય છે. યમુનાના શાંત પ્રવાહ પર સરતિયા મૈયા પર આકાશમાંથી એકાએક મુસળધાર વરસાદ તૂટી પડે એમ કિનારા પરથી પીરોની વર્ષા થઈ રહી. ઝબકીને જાગીને સૌ જુઓ ત્યાં તો વાત વાતમાં નૌકા ઘેરાઈ ગઈ. હલેસા મારી રહેલા ગુલામો મોતને નજર સામે નિરખી ખરગોશની જેમ નીચું માથું ગાલી ગયા. નૌકાના અગ્રભાગ પર બેઠેલો ગુલામ સરદાર સાવધ થઈ એકલે હાથે તીરોના સામનો કરી રહ્યો. ચુનારગઢનો એ ચુનંદો લડવૈયો હતો. મલ્લિકાના મરહૂમ માલિક તાજખાનનો આપ ભરોસાનો આદમી હતો. એની તીર વર્ષાએ આવતા દળને ખારી લીધું, પણ અફસોસ, કિનારા પરથી હવે સરકતા બાણોનો મારો ચાલુ થયો. સરર કરતું એક સરકતું તીર આવ્યું અને થોડી વારમાં નૌકાના ફુવાર સ્તંભને આગે ઝડપી લીધો. નિરાતની નીંદમાં પડેલો શેરખાં ક્ષણભરમાં બેબાકરો જાગી ઉઠ્યો. એણે આંખના પલકારામાં પરિસ્થિતિ પારખી લીધી. વીજળીની ઝડપે પોતાની બંદૂક સંભાળી લીધી. અજોડ નિશાનબાજે પોતાની અજબ કરામત દેખાડવા માંડી. દુશ્મનો ગોરીએથી બચવા વૃક્ષોની પાછળ છુપાઈને તીરોનો વરસાદ વરસાવવા લાગ્યા. સનનન કરતું એક બે ને ત્રણ યમુનાના કિનારાના કોતરો આ ગોળીબારથી દંડણી ઉઠ્યા. ભરભારખું થતું હતું. પરોઢના પંખી હજી છેલ્લી નીંદમાં હતા ત્યાં આ ભયંકર કોલાહલે પંખેરુને જાગ્રત કર્યા. સાથે પ્રેમનું પંખેરું બનીને સૂતેલી ચુનારગઢની મનભરી મલ્લિકા પણ જાગી ગઈ. જોડે ચડેલી તારતાર બાંબી પણ સાવધ થઈ ગઈ. પણ મોડું, અતિ મોડું થયું હતું. ગુલામ સરદાર પીરોની બોછારથી ચારણીની જેમ ચરાઈને જીવનહીન બની નીચે ઢળી પડ્યો. એકલો શેરખા મર્દ બનીને સામનો કરી રહ્યો હતો. નૌકા ભડકે ભરી રહી હતી. એ ભડકામાં શેરખાનને દુશ્મનનો સ્પષ્ટ દેખાઈ આવતા હતા. એક જલ્દી ન કરી શકાય તેવા પ્રચંડ કાવતરાની જારમાં મૃગલાની જેમ સૌ ફસાઈ ગયા હતા. કિનારા પરના દુશ્મનોનું જૂથ મોટું લાગતું હતું. રાજશેત્રંજની રમનારી મલ્લિકા આજે ગભરાઈ ગઈ અને એથી વધુ એના ચિત્તો ગભરાઈ ગુગવાટ કરવા લાગ્યો. ખામોશ કિનારા પર એક અવાજ ગાજ્યો. એકદમ એ અવાજની સાથે પીરોનો વરસાદ બંધ થઈ ગયો. હિલચાલ શાંત થઈ ગઈ. સૌ જાણે જમનાના હૈયા પર પ્રગટેલ આ હોરીમાં સુંદર સ્ત્રી અને પુરુષને સ્વાહા થતા જોવા શાંત થઈને બેઠા. ગરુડના જેવી દીર્ઘ દ્રષ્ટિવાળા શેરખાએ વખત પારખ્યો. આ તો જીવતા શેકી નાખવાનું કાવતરું. મલ્લિકા, પ્યારા મલ્લિકા ગરગરી થઈ. આજ પોતાને કારણે જ શેરખા યમરાજની દાઢમાં જીવતો ચવવાનો હતો. તે બોલનારનો અવાજ ઓળખ્યો? ના મલ્લિકા, એના લાલ ગુમ નયનો ચમકાવતી બોલી. નૌકા ભડભડાટ ભરી રહી હતી. મેં એની લાલાશ મલ્લિકાના સુંદર ચહેરાને અજબ લાલી આપી રહી હતી. એનું સૌંદર્ય પણ જાણે ભડકે ભરી રહ્યું હતું. સૌંદર્ય પણ આગ કરતાં ક્યાં કામ હતું? એ અવાજ સુલેમાનનો. ઘરાની આવી બુલંદી શેરખાના ભાઈ સિવાય કોને મળે? કોણ? તમારો ભાઈ સુલેમાન? અને તે તમારો જાન લેવા? હા, અફઘાન કોમની તો એ આજની ખૂબી છે, પણ કંઈ પરવા નહીં. મલ્લિકા, આપણી આ મીઠી રાત ભલે ફનાની રાતમાં પલટાઈ જાય, આમ સાથે લૈલા મજનુ બનીને મરવાનો પ્રસંગ ક્યાંથી સાંપડત? આપણી કેવી ખુશનસીબી! ખુશનસીબી? હા હા, ખુશ કિસ્મતી મારા દોસ્તને હવાલે. જળપ્રવાહ પરથી તરતો તરતો કોઈનો અવાજ આવ્યો. તાતાર બાંબી ચમકી ઉઠી. એણે જળપ્રવાહ પરથી આવતા માનવીને ખારવા કટાર ખેંચી. સબૂર બાંબી, થોભાવ તારો હાથ, દોસ્ત છું. કોણ? શેરખાએ લાલગુમ આંખેથી દોસ્તીનો દાવો કરીને આવતી નવી આફતને નિહાળી અને પડકાર કર્યો. કોઈ નહીં, દસમાં પડેલા ઉંદરો સિંહ બનીને બહાર ઘસી આવ્યા હોય ત્યારે તેમનો ભક્ષ કરનાર એક મહાન અજગર. કોણ? હે, ચૂપ રહે. નાક પર આંગળી મૂકતો ફકીર જેવો લાગતો એક આદમી નિમિષ માત્રમાં નૌકા પર ચડી ગયો. આજ સુલેમાન શત્રુ બનીને આવ્યો છે? એટલું જ હોત તો મને ભરોસો હતો. એને માટે મારો શેર કાફી હતો, પણ વાત એમ નથી. તારો ભાઈ સુલેમાન જ તારી સામે આવ્યો છે એમ નથી, આ તો તને અને તારી મહેમાનગતિ કરનાર મલ્લિકાને નષ્ટ ભ્રષ્ટ કરી નાખવાનું જબરજસ્ત કાવતરું રચાયું છે. આંગતુક પુરુષ સામે કિનારે ઊભેલા જોઈ ન શકે તેવી રીતે બાજુમાં ઊભો રહ્યો એ સીધો સોટા જેવો પણ ઊંચો પડછંદ કવાયતી ન રહેતો. એની આંખો અત્યારે ઝેરી સાપની આંખો જેવી તકતકતી હતી. સુલેમાને ભાઈ ગણીને મેં બાપીકી જાગીર બક્ષી, કુટુંબ માટે તો શેરખાને શું શું સહ્યું નથી. હજી કંઈ ઓછું હતું તો માગણી કરવી હતી, પણ આ રસ્તો? સુલેમાનની સાથે સાગીર્દ બનીને આવનાર બીજા કોણ કોણ છે? જેને બચાવવા તે શેર બબ્બરના વાઘના મોંમાં માથું મૂક્યું હતું એ મોહમ્મદ શાહ લોહાનીના સારગીંદો અને સાથે ચુનારગઢની મલ્લિકાના છુપા હિતશત્રુઓ. મારા હિતશત્રુઓ? મલ્લિકા વચ્ચે ગરજી ઉઠી. હા બાનુ, તમારા હિતશત્રુઓ. તેઓએ પોતાના માર્ગના કંટકને સદાને માટે ઉખાડી નાખવાનો નિર્ધાર કર્યો છે, પણ પરવા નહીં, આજે અફસોસ કરવાની વેરા નથી. ગણતરીનો વખત આપણી પાસે છે અને બધું બરાબર ગોઠવાઈ ગયું છે. મર્દ શેરખા ગંગા જમનાના માછલા થવાની કરા શું વિસરી ગયો? સામે કિનારે હવા રાહ જુએ છે. હું નાસી છૂટું? હા, મૂર્ખ મરઘાની જેમ જબ્બે થવામાં શો લાભ? કેટલીક વાર સામે મોએ લડવા કરતાં નાસી છૂટવામાં વધુ બહાદુરી રહેલી છે. અને તું? આજ અમે તો હોરીના દરૈયા બનીને આવ્યા છીએ. હોરી રમશું અને રમાડીશું. આવનારના ભરાવદાર મોં પર હાસ્ય હતું. એ હાસ્યમાં ભયંકરતા છુપાયેલી દેખાતી હતી. પરિણામ માટે જાણે એ સાવ બેપરવા હતો. સૌ સાથે જ હોરી ખેલીશું. શેરખા મર્દ છે, દોસ્તને જલતી આગમાં ભૂંજાવા મૂકીને એ નાસી ન છૂટે. નાસી છૂટવું પડશે. ચુનારગઢના દરવાજા તારી રાહ જુએ છે. તે દિવસના ગળેલા બાદશાહીના સ્વપ્ન શેખ ચલ્લીના તુક્કા નહોતા, મર્દોના મનસૂબા હતા. શેરખા ચાલ્યો જા, બગડેલી બાજી સુધારી લે. નહીં જાઉં, આજ શેરખાની કરામત દેખાડવી છે. કરામત પછી દેખાડાશે. રાજપૂતોના જેવો ગેલો ન થા. ભૂલી ગયો પેલું સૂત્ર, સારી રીતે મરી જાણવામાં બહાદુરી ભલે હોય, પણ સારી રીતે જીવવામાં એથી વધુ બહાદુરી છે. વખત ટૂંકો છે, લઈ લે મલ્લિકાને હાથ પર, પ્રવેશી જા જમનાના હૈયામાં. ભલે દુશ્મનો બેઠા બેઠા વા ખાધા કરે. આંગતુકો શેરખાને ધક્કો માર્યો, પણ તારું શું? મને ઉની આંચ નહીં આવે. મારી ગણતરીમાં મીન મેક ફેર ન થાય. આજ તારા ઘરના દુશ્મનોનો છેલ્લો ફેંસલો કરવો છે. બોલનારના અવાજમાં અદ્ભુત સ્વસ્થતા હતી. તેના મુખ પર બલબલાને થથરાવે તેવી ડઢતા હતી. સ્મશાન ચિત્તાની જેમ નૌકા બડબડાટ ભરી રહી હતી. કિનારા પરના દુશ્મનો આડમાં છુપાયા હતા. તેઓ જાણતા હતા કે જો આછા પ્રકાશમાંય ઝાડપાન વચ્ચેથી પણ કોઈનું અંગ પ્રત્યંગ શેરખા ભારી ગયો તો એની બંદૂકની ગોળી કોઈની સગી નહીં થાય. બિસ્મિલ્લાહ યા અલ્લાહ, તારી મરજી. અને શેરખા હોડીના ઊંચા ભાગ ઉપરથી નીચે સરકી ગયો. મદમસ્તાથી રમત માત્રમાં કમરને સૂંઢમાં ઉચકી લે એમ એણે મલ્લિકાને લઈ લીધી અને જાણે સાગરનો મત્સ્ય સાગરમાં અલોપ થયો. શેરખાને મલ્લિકાનું ખાલી પડેલું સ્થાન આવનાર આંગતુકે અને તારતાર બાંધીએ લઈ લીધું. દુશ્મનો બડબડબડતી નૌકા સાફ થઈ જાય તેની રાહમાં હતા. અગ્નિ પોતાની સર્વબક્ષી સહસ્ત્ર જ્વારાઓ સાથે આગળ વધી રહ્યો હતો, પણ હેમરાજને જાણે એની ચિંતા જ નહોતી. એ શાંત સ્વસ્થ ચિત્તે દૂર દૂર આસમાનમાં કંઈ નજર નાખી રહ્યો હતો. અજબ સબૂરી એના હૈયા હતી. અગ્નિ પાસે અને પાસે આવતો જોઈ વીરતાના અવતાર સમી બાંધી પણ ગભરાઈ રહી હતી. પણ અવતાર કાંઈ બીજી રાહમાં હતો ને એ રાહ પૂરી થઈ. એની ગણતરીના સમયે જમનાના ઊંડા કોતરો વચ્ચે ભયંકર ગર્જના સંભળાઈ. કિનારા પર બેસીને નિશ્ચિત મને આ હુતાશની પેખી રહેલા દુશ્મનો એકાએક આ ધડાકાઓથી ચમકી ઉઠ્યા. એ સાવધ થાય તેટલામાં તો કેટલા એક ઘોડે સવારો પવન વેગે નજીક આવી ગયા. નાનું સરખું તુમુલ યુદ્ધ મચી ગયું. બંદૂકોના ધડાકાથી ગિરિમાર ગાજી ઉઠી. તીરોના વરસાદથી જમીન છવાઈ રહી. નૌકાના બચી ગયેલા ભાગ પર ઊભો આંગતુક પ્રસન્ન વદને પોતાની કફનીનો લીલો આંચરો ફરકાવતો એ જોઈ રહ્યો. ફતેહ ફતેહના નાદ ગાજી ઉઠ્યા. બધા સરદારો નાસ્તાને નાસવા દઈ નૌકાને બચાવવા પાણી તરફ ઘસ્યા. એક પ્રચંડ અફઘાન સૌથી આગળ ઘસઘસતો આવતો હતો. કોણ? ખવાસ ખાન. હજુર, પણ મલ્લિકા ક્યાં? મલ્લિકા ક્યાં? હવાની પીઠ પર ખવાસ ખાન, તારી મદદને કદાચ વિલંબ થાય અને શત્રુઓની હિકમત ફતેમંદ થાય એ ડરે બાદશાહ અને મલ્લિકા હવાને હવાલે કર્યા. હેમરાજ શેરખાને કેટલીક વાર બાદશાહના લાડીલા નામે બોલાવતો. હું પાછળ જાઉં, કદાચ બીજી કોઈ આફત. અશક્ય, હવાનો માર્ગ સાફ છે. પણ ખવાસ ખાન, મારે કેટલીક બાતમી આપવાની બાકી છે. ચાલો કિનારે. સૌ તરતા તરતા કિનારે પહોંચ્યા. કિનારા પર તાજા મૃત્યુ પામેલા દુશ્મનોની લાશો ચારે તરફ પડી હતી. ક્યાંક કપાયેલા હાથ, ક્યાંક કપાયેલા પગ અને ક્યાંક ફૂટેલા તાજા નરમુંડ, એમ માનવ અંગોનું જાણે ઉપવન રચાયું હતું. ગવાયેલાના દેહમાંથી વહેતા લોહીનો એક વોંકરો રચાયો હતો. થોડે દૂર કોઈ એક વ્યક્તિ છટપટાતી જણાય. એનો જાન નીકળવા તરફ તરફડતો હતો. સૌની નજર તે તરફ ખેંચાય. ખવાસ ખાન, સુલેમાન પાણી માંગે છે, પાણીનો પ્યાસો લાગે છે. દગાબાજભાઈનું ખૂન પીવા આવ્યો હતો અને બોલનાર ક્રોધાયમાન બની ગયો. પણ થોડીવારમાં એને કંઈક વિચાર આવ્યો. એણે સિપાહીઓની કમર પર લટકતી સુરાહી લીધી અને પાણી લઈ સુલેમાન પાસે ગયો. દગાબાજભાઈની ભલાઈને આખરે ન પીછાણી. આખી બાપીકી મિલકત તારે હવાલે કર્યા છતાંય તને સંતોષ ન થયો. મોત તો તને કૂતરા કાગડાનું મળવું ઘટે, પણ શેરખા સાંભળે તો એની પ્રેમાર આંતરડી કકરે. લે આ પાણી, અલ્લાહનું નામ યાદ કર, કયામતને સંભાર, તારા ગુનાની તોબા પોકાર. સુલેમાનની મૃત્યુ ક્ષણ પાક કરવા આંગતુંગ મચી રહ્યો. એણે પાણી પાણી ઝંખતા એના મોંમાં પાણીની ધાર કરી. તોબા તોબા બોલતો બોલતો સુલેમાન આ જહાન પરથી કુછ કરી ગયો. ખવાસ ખાન, લે આ કિંમતી સેલાનું કફન, એને ઓડાડ. સિપાહીઓને કહે કે કબર તૈયાર કરે, એને દફનાવીને રસ્તે પડીએ. શેરખાના સગપણથી ભલે એક આગળા કૂતરાના મોંથી બચે. ખવાસ ખાને સિપાહીઓને કબર ખોદવા હુકમ કર્યો. આ દરમિયાન આંગતુંગ અને તે જરા એકાંતમાં ગયા. આંગતુંગે પોતાનો સંદેશ પૂરો કરવા માંડ્યો. ખવાસ ખાન, તને આશ્ચર્ય થશે કે દિવસો બાદ હું એકાએક ક્યાંથી ફૂટી નીકળ્યો. મારે એક જરૂરી પેગામ પહોંચાડવો હતો. ફકીર વેશે દિલ્હીથી નીકળ્યો ત્યારે જાણ્યું હતું કે તારો માલિક ચુનારગઢમાં મહેમાન છે. પણ ચુનારગઢ પહોંચ્યો ત્યાં કંઈ નવી ગંધ આવી. હું ચમકી ઉઠ્યો અને તને ખબર આપી, ખવાસ ખાન તારા માલિક શેરખાનને કહેજે કે જંગલમાંથી બે શેરની સાઠ મારી હવે પૂરી થઈ છે. એક શેર બાદશાહ બાબર મૃત્યુ પામ્યો છે, એનો 25 વર્ષનો યુવાન પુત્ર હુમાયું દુનિયાનો બિન અનુભવી છે, જ્યોતિષીઓ અને ગ્રહ નક્ષત્રોનો રસિયો છે, સુરવીર છે પણ ભોરો છે. એના ચાર ભાઈઓ ચાર દિશાઓ જેવા જુદા છે. બાદશાહી મેળવવાની સુવર્ણ તક પાસે છે. ગુજરાતમાં બહાદુર શાહ જાગ્યો છે, બંગાળમાં મહંમદ શાહ પૂર્બીઓ ખડો છે, મારવાના સરદારો તો સમસમી રહ્યા છે, બીજે પણ આગ સળગી ઉઠી છે. તારા માલિકને કહેજે કે બિહારને તું સળગાવી મૂક. કબરનો ખાડો તૈયાર થઈ ગયો હતો. બંને જણા ત્યાં ગયા. ખવાસ ખાને ઇસ્લામ ધર્મની આજ્ઞા મુજબ માનપૂર્વક સબને આરામ ગાહમાં મૂક્યું ને એના પર સૌ સિપાહીઓએ ઇજ્જતની માઠી નાખી. ખવાસ ખાન આમતું કે કંઈક હસતા હસતા કહ્યું, આજે શેરખાના દુશ્મનોને કબ્રમાં સુડાવવાની શરૂઆત કરીએ છીએ. મલ્લિકા અને શેરખાના લગ્નની રાતે મારા તરફથી મુબારકબાદ દેજે અને કહેજે કે શેરખાની માસુકા ચુનારગઢની ખૂબસૂરત મલ્લિકા ભલે હોય પણ સાચી માસુકા તો સલ્તનત છે, એ ન ભૂલે. આંતુક બોલતા થંભ્યો. દફનની ક્રિયા પૂરી થઈ ચૂકી હતી. તેણે રજા માંગી. વારું ખ્વાબ બહાદુર સલામ માલેકુમ માલેકુમ સલામ. ખવાસ ખાન એક ઘોડો લઈ હાજર થયો. સાથે જવા માટે બે સશસ્ત્ર પઠાણ સૈનિકો પણ તૈયાર ઊભા હતા. પોતાના માલિક પ્રત્યેની આટલી દિલાવરી નિરખીને તેઓનું હૈયું ફૂલી રહ્યું હતું. સિપાઈ તો સ્વયં સુરવીરતાનો પૂજારી હોય. હજુર, આ અરબી તોખાર આપની સવારી માટે અને બંદોબસ્ત માટે આ બે ચુનંદા સિપાહીઓ. મારો બંદોબસ્ત? અરે વાણિયાને વળી બંદોબસ્ત સાહ, કોણ બન્યા? અદબથી પાસે ઉભેલા પઠાણ સૈનિકોના મોંમાંથી અચાનક નીકળી પડ્યું અને તેઓને પોતે કેવી ગુસ્તાખી કરી તેનું તરત ભાન આવ્યું. હેમરાજે હસતા હસતા લીલુડો અંચરો ઉતારતા જવાબ આપ્યો, બન્યા ખાન બહાદુર હમ વેપારી વાણિયા. ખવાસ ખાન, તું જાણે છે કે ઘોડે સવારી મને બહુ પસંદ નથી. ન છૂટકે કરું એ વાત જુદી, મને તો કાં ઊંટ ગમે કાં હાથી. વિચાર છે કે થોડે દૂર જઈ પાલખી ભાડે કરી લઈશ. મારું નામ બહાર ન પડે તેનો ખ્યાલ રાખજે અને ફાસ સખાનના પ્રચંડ પંજા સાથે પોતાનો પંજો મિલાવતો એ એક છલાંગે કદાવર અરબી તોખાર પર સવાર થઈ ગયો. પહાડ જેવો ઊંચો અશ્વ પણ ઘડીભર આ સવારની લંબાઈ પાસે ઠીંગુજી લાગવા માંડ્યો અને હવા આંગતુકો પ્રસ્થાન કરતા કહ્યું, તારા દુલ્હા રાજાને કહેજે કે મારા બદલે હવાની મહેમાનગતિ કરે, બહુ રોકીશમાં નહીં તો અકરાઈ જશે. અચ્છા, ખુદા હાફિઝ. આંગતુકે અશ્વને ઉપડવાનો સંકેત કર્યો. લગામ ખેંચાય ન ખેંચાય ને અરબી તોખાર ઘડીભરમાં પવન સાથે હોડ કરવા લાગ્યો. પાછળના પઠાણ સૈનિકો પણ ઘોડાને એડ પર એડ લગાવી રહ્યા હતા. આકાશમાં સોનેરી ચંદરવો બંધાતો હતો. જનારાઓ દેખાતા અદ્રશ્ય થયા ત્યારે ખવાસ ખાન પોતાના સિપાહીઓ સાથે પેલી નૌકા પાસે ગયો. નૌકા ખાક થઈ ચૂકી હતી અને અડધી ભર્યા બાદ એક પડકેથી નમીને જળમાં ગર્ક થવાની તૈયારીમાં હતી. અગ્નિથી ભડકીને નાઠેલો એક ચિત્તો મા મહેનતે કિનારે આવી ગુરક્યા કરતો હતો. નૌકામાંથી કંઈ બચાવી શકાય તેવું નહોતું, બચાવવાની ચાહના પણ નહોતી. ખવાસખાનને હવે જલ્દી ચુનારગઢ જઈ પહોંચવું હતું. એની પાસે મહત્ત્વનો સંદેશો હતો. એણે કૂચ શરૂ કરી. એક તરફ પેલો અરબી તોખારનો અસવાર પવન વેગે દિલ્હીના પંથ કાપતો હતો અને બીજી તરફ જ્યારે ખવાસખાન દુશ્મનોના દર સાફ કરીને જલ્દી ચુનારગઢ પહોંચવા મચતો હતો ત્યારે પેલા આશક અને માસુકના હાલ તો નિરખીએ સાગરના મત્સ્ય બનીને જલમાર્ગ કાપતા એ જુવાન અને જીવતી કિનારે પહોંચ્યા ત્યારે લતબત થઈ ગયા હતા. મોટા મોટા વામ ભરતા શેરખાની કોટે વર્ગીને મલ્લિકા નિશ્ચિંતતાથી તરતી ચાલી આવતી હતી. પાણી પર તરતો આવતો એનો લાંબો કેશ કલાપ કોઈ કારા નાગની યાદ આપતો હતો. પ્રેમીજનના આવા ગાઢ પ્રેમ સ્વલેશમાં મોતની કોઈ વિસાત નહોતી. આજે તો ચુનારગઢ પણ ભૂલાયો હતો અને શહેનશાહતના સ્વપ્ન પણ વિસરાયા હતા. કાંઠે આવીને શેરખાએ એકવાર ભડભડ ભરતી નૌકા તરફ નજર નાખી. નજર નાખતા જ પાંજરું ઉઘડતા કબૂતરો કેવો કલબલાટ કરી મૂકે એમ એની કલ્પના ધમધમી ઉઠી. પોતાના દોસ્તને અગ્નિ સ્નાન કરવા ત્યાં રાખીને પોતે કેવો નાસી છૂટ્યો. નામર્દ પઠાણની માતા આવા બાળકને કદી જન્મ ના આપે. અરે માં લજવી, બાપ લજવ્યો, ખાનદાન લજવ્યો. ઘડીભર શેરખા ઉર્મી વશ થઈ ગયો. એને થઈ આવ્યું કે પાછો ત્યાં ચાલ્યો જાઉં અને હાથો હાથ હિસાબ પતાવી લઉં. મલ્લિકા દિલ તોફાન કરે છે, પાછો ફરી જાઉં. મારો હેમનો કુંપો ઘડી બે ઘડીમાં હતો ન હતો થઈ જશે. હેમનો કુંપો? મલ્લિકા ન સમજી. એ પોતાની કેળ પર વીટેલા સારુમાંથી નીર નૂચવી રહી હતી. એના ઇજારને કુર્તું ભીના થઈને એની ભરી ભરી દેહને ચોંટી ગયા હતા. રમણીય ગાત્રો ખૂની સૌંદર્ય સર્જી બેઠા હતા. હેમરાજ એકલો અને સામે કેટલા બધા? કોણ? જે બન્યાની તમે વાત કરતા એ જ આ હેમરાજ? તો બા, ગજબનો આદમી, અજબ જવા મર્દ. મારા દિલદાર એની સલાહ કેમ મુથાપાય? યાદ છે એણે શું કહ્યું હતું? બાદશાહ બનનાર આવો નામર્દ ન હોય, પોતાના પ્યારાની ખાક પર જ બાદશાહત રચાય. ચાલો, એકના મરે કામ સરતું હોય તો બેના મરવાથી સો લાભ. સુંદરીએ બે પરવાઈથી કહ્યું. કોણ? હેમરાજ મરે? અને સુંદરી પછી આ શેરખાં જીવે? અવશ્ય, હેમરાજની ઈચ્છેલી બાદશાહી સર્જવા એ જરૂર જીવે. બંને જણા ધીરો વાદ વિવાદ કરી રહ્યા ત્યાં કાંઠાના ઉપર વાંસની જાળીમાં કંઈક સંચાર થયો. એક ગજરાજ સૂંઢથી સુસવાટા મારી રહ્યો હતો. મલ્લિકા, જો પેલો રહ્યો અમારો હવા. શેરખાં દોડીને એની પાસે પહોંચી ગયો. સામે કિનારેથી ન જોઈ શકાય તેમ ઝાડીમાં એ છુપાયેલો હતો. પાસેની વડવાઈ પર એનો માવત બેઠો હતો. એ કૂદીને હાથી પર આવ્યો. શેરખાને જોતાની સાથે હવાએ હર્ષની કિક્યારી નાખી. હવા બેટા, પ્રેમાર શેરખા એકવાર મમતાના સાગરમાં ભાન ભૂલી વહેવા લાગ્યો. મલ્લિકા, આમ આવ, આ અમારો દોસ્ત, અમારા રઝરપાઠનો સાથી. લંકાથી એને લાવ્યા ત્યારે કેવો નાનો હતો. અમે એને વાંસના કુમરા પાન ખવડાવતા. અમને એ ઊંચી ઊંચી નારિયેરી પરથી ફર તોડીને મીઠા અમૃત પાતો. હેમરાજનો લાળકવાયો છે. હવા સૂંઢ નીચી નમાવી શેરખાના શરીરની આસપાસ વિટારી રહ્યો હતો. વનના આ પ્રાણીને પણ જાણે કોઈ મમતા સ્પર્શી રહી હતી. એની મોટા દેહની નાનીસી આંખો હર્ષની રોશની પ્રગટ કરતી હતી. શેરખાએ વધુને વધુ હેત કરી રહ્યો. મહારાજ, આપને જલ્દી ચુનારગઢ પહોંચાડવા એવો હુકમ છે. માવતે જરા ઊંચા અવાજે કહ્યું, બહુ સારું, જો હુકમ, અમે તૈયાર છીએ. જોતજોતામાં આ મહાન પ્રાણી પોતાની વિશાળ પીઠ પર આસ્તો માસુકના જોડલાને લઈ પંથે પડ્યું. માવત કસાયેલો ભરોસાપાત્ર અને હોશિયાર આદમી હતો, અને એથી પણ વધુ કસાયેલો અને ભરોસાદાર હતો ગજરાજ હવા. માર્ગમાં આવતા ઝાડપાનનો ખુરદો કરતો હાથી હવા આડે રસ્તે જંગલમાં ઉતરી ગયો. એ તીરની ગતિથી સરકતો હતો. એની ચકોર આંખ ખાડા ટેકરા અને ઝાડપાનને વીંટતી જતી હતી. વચમાં એ ઝીણી ચીસ નાખતો, વાતાવરણને ભેદી દેતો. વાંસના સુંદર વૃક્ષો બાજુ પર જ હતા, અને કુમરા પત્તાનો તો પાર નહોતો. પણ હવાને આજે એક જ હુકમ મળેલો હતો, જલ્દી ચુનારગઢ પહોંચવું. ખવાસખાનને પણ એક જ હુકમ મળ્યો હતો કે જલ્દી ચુનારગઢ પહોંચવું. ખુશ રોજને લઈને આવતા ગુલામને પણ જલ્દી ગઢ ભેરા થવું હતું. સૌના વેગની દિશા આજે ચુનારગઢ હતી. કેટલા એક કલાકો બાદ ચુનારગઢની ઊંચી મસ્જિદના મિનારાઓ દેખાયા. મલ્લિકાની અનારકલી જેવી દંત પંક્તિઓ હાસ્યમાં સ્ફૂરી રહી. શેરખાએ આસમાનના પડદા સામે આભારભરી નજરે જોયું. એની નજર એ ગેબના પડદા પાછળ રહેલ કોઈ શક્તિને વંદન કરી રહી. આસમાનને વંદન કરી રહેલી એ દ્રષ્ટિએ જ્યારે જમીન પર જોયું, ત્યારે આગેથી પવન વેગે કોઈ આવતું દેખાયું. એ પ્રિય અશ્વ ખુસરો જ હતો. હાથી પર બેઠેલા માલિકને નિહાળી આ વફાદાર પ્રાણીએ હણહણાટી દીધી. મલ્લિકા ખુસરો જ તો આવ્યો, અને પેલી આગે દૂર ઉડે તે. મલ્લિકાએ દૂર દૂર ચડતી ડમરી તરફ નજર નહોતી. એ ડમરી આંધીના વેગે નજીક આવતી હતી. એકદમ શેરખા બૂમ પાડી ઉઠ્યો, મલ્લિકા, એ તો મારો વફાદાર સેનાપતિ ખવાસખાન કંઈ બાતમી સાથે આવતો લાગે છે. અને તે હાથી પરથી એકદમ નીચે ઉતરી આવ્યો. ખવાસખાન પણ નજીક પહોંચ્યો હતો. એણે ઘોડાથી નીચે ઉતરી શેરખાની કદમ બોસી લીધી. ખવાસખાન, તું ક્યાંથી? એ જ યુદ્ધના મેદાન પરથી. વીરવર, હેમરાજે મને બાતમી આપી કે તારા માલિક એક જારમાં ફસાયા છે. હજુર, સિપાહીઓ આડાઅવરા હતા. હેમરાજ અગ્રેસર થયા અને હું પાછળ આવ્યો. કામ તમામ થયું છે. ફતેહ ફતેહ. ખવાસખાન હર્ષના આવેશમાં પૂરો બોલી શકતો ન હતો. એણે શેરખાને થોડુંક દૂર લઈ જઈ હેમરાજનો સંદેશો કહ્યો. સંદેશાનો એક એક લફ્ઝ શેરખાના સીનાને ઊંચો ઉઠાવી રહ્યો હતો. મલ્લિકા, અલ્લાના શુકર ગુજારો, બાબર ગયો, બાદશાહી રચવાની ઘડી આવી. ચાલો એની હસી ખુશીમાં આપણી સાદી રચાવો, જલસા ઉડાવો, મહેફિલો જમાવો, મસ્જિદોમાં ખુતબા પઢાવો અને મંદિરોમાં ઘંટા વગાડાવો. આવતીકાલે આ ચુનારગઢને સિંહાસનેથી શેરખાં બિહારનો શાહ બનશે. હર્ષના સાગરમાં નાતા સૌ ચુનારગઢના તોપિંગ દરવાજામાં પ્રવેશી ગયા. શેરખાનો સહનામો 9. આજ સાદીની સુંદર રાત હતી. ચુનારગઢનો પથ્થરે પથ્થર દીપકોના તેજથી ઝરહરા થઈ રહ્યો હતો. એનો બુર્જે બુર્જ તોપોના પ્રચંડ નાદથી ગાજી રહ્યો હતો. જંગે મર્દ શેરખાં અને પરિસુરત મલ્લિકાની આજ સાદી રચાતી હતી. સાદીની એ દિલખુશ રાત હતી, અને ફક્ત સાદીની રાત હતી એટલું જ નહોતું, પણ જુનાગઢના સિંહાસને શેરખાનની વરણી થઈ હતી અને માત્ર આટલું જ કારણ પણ નહોતું. શેરખાએ એ સિંહાસને ચઢી પોતાને બિહારનો શાહ પણ જાહેર કર્યો હતો. એક નહીં પણ ત્રણ ત્રણ ખુશીના સમાચારો પ્રજાને સાંપડ્યા હતા. એટલે જ આજે સૌની હસી ખુશીને સીમા નહોતી. ઊંચે ઊંચે આસમાનમાં સિતારાઓ ગાઈ રહ્યા હતા અને વેગ ભર્યો વયો આવતો પહાડી પવન બંસી બજાવતો હતો. જુનાગઢની મોટી મસ્જિદમાં અને બિહારની મુખ્ય મસ્જિદમાં શેરશાહના નામના ખુતબા પડવામાં આવતા હતા. ચાંદી અને સોનાના સમાદાનોમાં ઇત્ર ભર્યા તેલ છાંટવામાં આવ્યા હતા અને મસ્જિદમાંની ઊંચી છત, બુટાદાર મહેરાબ અને ગગનચુંબી મિનારાઓ પર દીપકો પેટાવવામાં આવ્યા હતા. નગારખાનાનો તુમુલ ઘોષ કાનને બેરા કરી નાખતો હતો અને રાજ ગવૈયાઓએ પોતાના ગરા વહેતા મૂક્યા હતા. શાહી મહેલની શોભા આજે અવર્ણનીય બની હતી. એના આલેશાન દરવાજા, કોતરકામવાળી છતો, ઝરૂખાઓ અને નાજુક બારીઓને ખૂબ ખૂબ શણગારવામાં આવ્યા હતા. શાહી મહેલના ઉપરના ભાગમાં આવેલ દીવાનખાનામાં શેરશાહ અને મલ્લિકા દૂર દૂર ફૂટતી આતશબાજી નિહાળી રહ્યા હતા. શેરશાહે અત્યારે હીરને સોનેરી જીકથી ભરેલો સાટિનનો જામો પહેર્યો હતો. માથા પર સોનેરી પાઘડી મૂકી હતી. પાઘડીના છેડે મોટા હીરાનો રેશમી ગુચ્છો લટકતો હતો. મલ્લિકાએ પણ અત્યંત કિંમતી વસ્ત્રો પહેર્યા હતા અને ઉપર સોનાના બુટ્ટાવાળું હિન્દના વિખ્યાત કારીગરોએ સોયાથી ગૂંથીને તૈયાર કરેલું અમૂલખ ઓઢણું ઓઢ્યું હતું. એણે પોતાના લાંબા કેસને કલાભરી રીતે ઓરીને એમાં ઇત્ર છાંટ્યું હતું અને નરગીસને ગુલાબ ગૂંથ્યા હતા. આંખમાં કિંમતી સૂરમો આંજ્યો હતો ને પગની પાનીએ મહેંદીનો રંગ લગાડ્યો હતો. દીવાનખાનાના મધ્યભાગમાં મીનાકામ અને જડાવકામવાળી એક ઘોડી પડી હતી. તેના પર તાજા ગુલદસ્તાઓ ગોઠવ્યા હતા. બાજુમાં હાથી દાંતની એક મોટી કાસ્કમાં રંગરંગના ખુશ્બોદાર શરબતોથી છલોછલ સુરાહીઓ અને બિલોરી પ્યાલાઓ પડ્યા હતા. એક ખૂબસૂરત ઈરાની બાંધી દીવાનખાનાના એક ખૂણામાં અલઉદ, વીણા, તંબુર, કીર્તારહ, રૂઆબ, સહરૂદ, ચંગ, નબ, દોલાબ વગેરે વાજિંત્રો લઈને બેઠી હતી અને આ એકાંત ઓરડામાં બીજી કોઈ પણ બાંધીને આવવાની મનાઈ હોવાથી એને ફાવે તે વાગ લઈ ગઝલ, રૂબાઈ, ચોપાઈ, કથા કે કસીદા ધીરે ધીરે સ્વરે ગાતી આકાશને અને અંધકારને ઉજાડતી આતશબાજી પૂર ભપકામાં હતી અને ઉત્તરનો મીઠો વાયુ ચુનારગઢના ગુલશનમાં મુશ્કેલ હિનાનો પરમાટ અને ગુલાબ તથા નારંગીની ખુશ્બો લાવતો હતો. આ ખુશ્બોનું ઘેન બનીને ધીરે ધીરે વ્યાપી રહ્યું હતું. થોડી વારે મલ્લિકાએ સુંદર સરોદ વાદન કરી રહેલી બાંધીને ઇશારો કર્યો. તરત જ મોટા રત્નજડિત થારમાં સોનાના બે પ્યાલા લઈને એ હાજર થઈ ઠઠ્ઠા અને જૌનપુરના અનારના મીઠા શરબતોથી છલોછલ ભરેલા એ બે પ્યાલા હતા. મલ્લિકાએ પોતાના નાજુક હાથે એક પ્યાલો શેરશાહ સમક્ષ ધર્યો. શેરશાહે પ્યાલો લેવા હાથ ન લંબાવ્યો. એ કેવર નજાકતની પુત્રી બનેલી મલ્લિકાના ખૂબસૂરત ચહેરા સામે મીટ માડીને બેસી રહ્યો. ખંજરની ધાર જેવા બંનેના નયનો એકબીજાને ભેટી રહ્યા અને છલકાતા ફુવારા જેવા બનેલા લાલગુમ ઓષ્ટ મીઠી રીતે મરકી રહ્યા. મલ્લિકા અજબ મૂંઝવણ થાય છે. દિલ વારે વારે કહે છે, શેરખા કોને ચૂમીશ, સુવર્ણના મીઠા જામને કે આબો હયાત જેવા મીઠી માસુકાના લવને. ઓ બોરા સિપાઈ, શરબતના પ્યાલાને પીસ કે શરબતી આંખોના નૂરને. ચુનારગઢની મલ્લિકા ધીરેથી હસી પડી. ગુલાબના ફૂલ જેવા એના ગાલ જાણે સોરે કરાએ ખીલી ઉઠ્યા. એણે શેરશાહના હોઠને પ્યાલો અડાડતા કહ્યું, મસ્ત સત બુતા ચશ્મે તો એ તીર બદસ્ત, બસ કસ કે ઝે તીરે ચશ્મે મસ્તે તો નખસ્ત. મલ્લિકા આવેશમાં કોમલાંગી મલ્લિકાને પાસે ખેંચતા અને તેના ઓષ્ટ પર પ્યાલું ધરતા શેરશાહે કહ્યું, જન્નતની જહોજલાલી આજે સાંપડી છે. આ સુખ સાહેબી નિરખી તારા શેરને કંઈ કંઈ યાદ આવી જાય છે. કેવર અકસ્માતથી બનેલી આ જિંદગી માટે મારે કોની શુકરગુજારી કરવી, તમારા દોસ્ત હેમરાજની. મલ્લિકા, હેમરાજ તો મારી જિંદગીનું નૂર છે, પણ મારી બાદશાહતનું સૌથી પહેલું માન પામેલો આ ચુનારગઢ વર્ષો પહેલાંની તારીખ યાદ આપે છે. પઠાણ વંશની પહેલી બાદશાહીનો મહાન ઝંડો આ જ ચુનારગઢે ફરકાવેલો. અફઘાનો હિન્દમાં આવ્યા ત્યારે આ ચુનારગઢ કનોજના રાઠોડ વીર રાજસૂય યજ્ઞના કરતા રાજા જયચંદ્રના હાથમાં હતો. એ જયચંદ્રના વિજેતા સાહબુદ્દીન ગોરીએ પોતાના તુર્ક સરદાર મોહમ્મદ બખ્તિયાર ખિલજીને અહીં જ મૂકેલો. આ ચુનારગઢ પરથી જ એણે મગધને જીતી આજનું બિહાર બનાવ્યું. મલ્લિકા, કેવી ખુશકિસ્મતની વાત છે કે આજ કેટલાય વર્ષે ફરી ચુનારગઢ એક નવજુવાન પઠાણની પાતશાહીનો પેગામ છોડે છે. શેરશાહ ફરી જૂની વાતો યાદ કરતો લાગ્યો. એણે આગળ ચલાવ્યું, જેનો આજે મેં ઝંડો ફરકાવ્યો એ પઠાણ પાતશાહીનો ઇતિહાસ બહુ પુરાણો છે, ખૂબ અજાયબીથી ભરેલો છે. આજ મને એ બુલંદે હિંમત પુરખાઓની યાદ તાજી થાય છે. એમની તારીખનો નકશો મારી સામે હુબહુ ખેંચાય છે. ઓ પુત્રા, તીર જેવી તારી આંખોમાં શી ખુમારી ભરી છે. આ તારી મસ્ત આંખોથી કોણ નહીં જખમ પામે ફિરદોસી. આજની આ મોહબ્બત ભરી રાતે એ તારીખ બહુ જ મીઠી લાગશે. મલ્લિકાએ પાસે સરકતા કહ્યું, બંને શરબતના જામ પૂરા કર્યા હતા. લચી પડેલી લતાની જેમ મલ્લિકા શેરશાહના શરીરને વરંભી રહી હતી. આહા, આ શરબતના જેવી જ મીઠી એ અમારી પુરાણી તવારીખ છે. પણ સુંદરી, આ શરબતને તૈયાર કરતા એ બાપડા અનારની કેવી સ્થિતિ થઈ હશે એનો ખ્યાલ આવે છે? એને ભાઈ ભાઈથી જુદા થવું પડ્યું હશે, તાપમાં એકલા શેકાવવું પડ્યું હશે અને ચક્કીના પડ વચ્ચે પીસાવવું પડ્યું હશે. ત્યારે જ આબે હયાત જેવું મીઠું શરબત બન્યું હશે ને. શાયર થઈ ગયા લાગો છો, મલ્લિકાએ વચ્ચે હાસ્ય કરતા કહ્યું. હતો મલ્લિકા એક દાડો, આ તારો શેર શાયર થવાનો શોખીન હતો. શેખ સાદીનો એ પરમ ઉપાસક હતો, પણ એ વાત જુદી છે. મલ્લિકા, આજના મોગલ કુલ તિલક બાબરને હિન્દમાં નોતરનાર રજપૂત અને અફઘાન બંનેને મન હિન્દુસ્તાન પોતાનો દેશ હતો. બંનેને અહીં જીવવા મરવાનું હતું. બંને હિન્દુસ્તાનને પોતાનું સમજતા હતા, પણ તેઓએ ઘરનો ઝઘડો ઘરમાંથી ન પતાવ્યો. એને માટે બહારના માણસોને નોતર્યા. બહારનો આવેલો બીજું શું કરે? એણે ભાગ પાડવાને બદલે આખો માલ હજમ કર્યો. પણ મલ્લિકા, અલ્લાહે ફરીથી અફઘાનોને નવી તક આપી છે. હવે હિન્દમાં બે બાબર શેર નથી, એક જ તારો શેર છે, અને એણે પોતાની સલ્તનતની આજ શરૂઆત કરી છે. પ્યારા શેર, ચાંદ ચમકે અને સૂરજ રોશની આપે ત્યાં સુધી મારા શેરની સલ્તનત કાયમ રહેશે. અને મતભરી રીતે મલ્લિકાએ શેરશાહની ગોદમાં માથું મૂક્યું. ઈરાની બાંદીના સ્વરોમાં એ મસ્તક અને એ સલ્તનત સલામત રહે એવી દુઆઓ ગુંજી રહી હતી. રાત ધીરે ધીરે જુવાન થતી જતી હતી અને એણે આ બે દીવાનાઓને જુવાનીમાં જામ પાવવા શરૂ કર્યા હતા. આકાશના ગુંબજને ઉજારી રહેલ આતશબાજી પૂર ભપકામાં હતી. જ્યોતિષી 10. ખુશીના દિવસો અને હસીની રાતો ટૂંકી હોય છે. પ્રતિમની 16માં પ્યારની વાતોમાં અને સુખદ પ્રમોદ વિહારોમાં દિવસો ક્ષણ જેવડા, મહિના દિવસો જેવડા અને વર્ષ અઠવાડિયા જેવડા લાગે છે. નૃત્ય કરતા દિવસો, ગાતી રાતો અને સુખદ સંદેશ સાથે ઉગતા સવાર સાંજ ઉગીને જાણે ઉગ્યા જ નહોતા એમ આથમી જાય છે. દિલ્હીના વિચક્ષણ ઝવેરીએ જીવતદાન આપીને ચુનારગઢ ભેરા કરેલ પ્રેમી પંખીડા આજે તો બાદશાહીના અનેરા ગુલ ગૂંચી રહ્યા હતા. ઊંચા ઊંચા બુર્જ પર ફરકતો શાહી નેજો જાણે આકાશના હૈયાને પોતાના ઉત્સાહથી મુખરિત કરી રહ્યો હતો. રાત ઉગતી અને અનેક નાચ જલસા, અનેક ચાંદની વિહારો અને ગુલશન પ્રવાસો લઈને આવતી, દિવસ આવતો અને ભપકાદાર દરબારો, પ્રવીણ કવિ શાયરોના મુસાયરાઓ કે શિકાર સહેલગા લઈને આવતો. એવા આજના એક સુખદ દિવસે શાહી મંડળી શિકારે નીકળી હતી. બે સુંદર અશ્વ પર મલ્લિકા અને શેરશાહ સવાર થયા હતા. મલ્લિકાની ગોરી ગોરી આંગળીઓ પર એક શિકારી બાજ નખરા કરતું બેઠું હતું. શિકારી ચિત્તાઓથી શણગારેલી ગાડીઓ પાછળ આવતી હતી. ચુનારગઢની વંશી અનેરી શોભા ધરી બેઠી હતી. એ શોભાને પીપુને પાતું એક હરણીનું વૃંદ આ મંડળીની નજરે પડ્યું. તરત જ મલ્લિકાના પ્યારા ચિત્તા બહાદુરને એના પર છોડવામાં આવ્યો. ચિત્તો હવામાં સુસવાટા કરતો અદૃશ્ય થયો. પણ નિર્દોષ હરણાને પણ ભયની ભાર થઈ ગઈ હતી. એ ઘેરી ઊંડી જાડીમાં સરવા માંડ્યા. શિકારી ચિત્તો કૂજ્યો. એક છલાંગ સાથે બીજી છલાંગ. હરણાએ વધુ ઝડપ કરી. બીજી છલાંગને ફરીથી એવી જ છલાંગ, પણ વ્યર્થ. નિર્દોષ હરણા અદૃશ્ય થઈ ગયા. હાંફતો અને હિંમત હારેલો ચિત્તો જમીન સાથે નાક રગડતો પાછો ફર્યો. ઓર એક દફા મંડળીએ બૂમ પાડી. બેટા ફરી એકવાર, મલ્લિકાએ પ્રોત્સાહન આપ્યું. પણ નિરાશ જાનવર ફરીથી ઉત્સાહિત ન બન્યું. ફરી ફરીને પંપાર્યા છતાં, જાવા મરજીના શબ્દો ફરી ફરીને કયા છતાં, લાલ પીરી આંખો કરતો નિરાશ ચિત્તો પોતાના બે પગ વચ્ચે મોં વધુને વધુ દાબતો ચાલ્યો. શિકારી પોશાકમાં સજજ થયેલા પુરુષ અને સ્ત્રી એના ગરાની કિનખાબી યારને પ્રેમથી પંપારવા લાગ્યા. પણ ચિત્તો શરમનો માર્યો, જમીનમાં વધુ ને વધુ મોં ગાળતો ચાલ્યો. ફરીથી હવા સૂંઘીને શિકારની શોધ કરવાની એણે અનિચ્છા દર્શાવી. બહાદુર, એકવાર ફરી ઝડપ કર, ઉઠ બેટા, જો પેલો રહ્યો તારો શિકાર. મલ્લિકાએ એકવારના પ્રયત્નમાં હારેલા અને નિરાશ થયેલા ચિત્તાની પીઠ જોરથી થાબડી. છતાંય ચિત્તો ઊભો ન થયો. શિકાર કરવામાં સદા કુશળ એ ગિરેબાજ જાનવર એકવાર પોતાને પાછા પાડનાર કાર્યમાં ફરી પડવા માંગતો ન હતો. માનહાનિના માર્ગમાં તો એ જવાનો જ નહોતો, પણ આજ એને ઉત્સાહી કરવાનો મલ્લિકાએ નિર્ણય કર્યો હતો. પોતાનો પ્યારો ચિત્તો અને આટલા કમજોર દિલનો, એણે ફરીથી એની પીઠ થાબડી હિંમતના શબ્દો કહ્યા. એ મા મહેનતે ઊભો થયો, પણ ધીરે ધીરે દબાતે પગલે અને સૌની નજર ચૂકવી એ બરતગાડીમાં રહેલા એના પાંજરામાં પ્રવેશ કરવા ઘસ્યો. મલ્લિકા બિચારાએ અફઘાન વીરોના પાસા સેવ્યા, પણ અફઘાન વીરોની તાસીર ન શીખ્યો. શુદ્ધ અફઘાન હારને હાર તરીકે કદી ન કબૂલે, એની હાર જીતમાં ન પલટાય ત્યાં સુધી એ જંગલમાં જુદતો રહે. હારની નામોશી એને ન મૂંઝવે. શિકારે નીકળેલા શેરશાહે મસ્કરી કરતા કહ્યું, ચુનારગઢના અજોડ શિકારખાનાની જાણે એ હાંસી કરી રહ્યો હતો. મલ્લિકા ઝડપથી પાંજરાના દરવાજા આગળ જઈને આડી ઊભી રહી. અંદર પ્રવેશ કરવા તલપાપડ થતો ચિત્તો મલ્લિકાની રેશમી ઇજાર સાથે જોરથી માથું ઘસવા લાગ્યો. જાણે કહેતો હોય કે મને માર્ગ આપો, પ્યારી મલ્લિકા, રહેવા દે એ બહાદુરને, જો એનું નિશાન મારી બેજાન બંદૂક તોડશે. અને શેરખાએ દૂર દૂર નાસ્તા હરણાના ટોરા પર નિશાન સાધ્યું. નામર્દ, નાલાયક, મલ્લિકાએ રોષથી ચિત્તાને લાત મારી અને એના ગરાની સુવર્ણ જંજીર ખેંચતા સિપાહીઓને બૂમ પાડી, કાઢી લો આ જંજીર અને લાત મારીને તગેડી મૂકો આ નાલાયકને. એ બિકળ બીજાને બગાડશે. મલ્લિકાના રોષભર્યા અવાજ સાથે નિરાશ ચિત્તો ઝણઝણી ઉઠ્યો. વિજયના ઝંડા જેવું એનું પૂંછડું હવામાં ટટ્ટાર થયું. એણે હવા સૂંઘી અને ફાર ભરી ગયો, હવામાં મલી ગયો. બંદૂકની ગોળીની ઝડપે ચિત્તો અદ્રશ્ય થયો. શિકારના સહેલાણીઓની નજર એના વેગ પર મંડાઈ રહી. પહોંચ્યો હરણ ફાર ભરતો ચિત્તો શિકારની નજીક જઈ પહોંચ્યો. વારે મુત્સદ્દી, જમીનની ધૂળમાં મળીને કેવો ચાલવા લાગ્યો. જોત જોતામાં બેફામ હરણાના ટોળાને આંતર્યું અને કમાલ કરી. એક તરાપે ત્રણ જીવતા હરણાને એણે પંજામાં દાબી દીધા. શિકારીઓએ એમની પાછળ ઘોડા વહેતા મૂક્યા. મલ્લિકા, બહાદુર આખરે બહાદુર નીકળ્યો. એક જ તરાપે ત્રણ શિકાર દાઢમાં લીધા. તમારી જેમ પ્યારા શેર, તમારી દાઢમાં પણ ત્રણ શિકાર જ છે ને? કયા? શેરશાહે હસતા હસતા કહ્યું, બિહાર, બંગાળ અને જૌનપુર. નહીં નહીં સુંદરી, મારા દિલમાં તો એક જ શિકાર છે અને એ મોગલ બાદશાહ હુમાયુ. એનો શિકાર કર્યા વગર મને જંપ નથી. શિકાર યા અલ્લાહ! અચાનક જાળીની અંદરથી એક કરુણ અવાજ આવ્યો. વેગ ભર્યા જતા ઘોડેસવારો એ અવાજમાં રહેલી કરુણાથી પીગરી ગયા. સૌ એકદમ ઊભા થઈ ગયા. અવાજની દિશામાંથી એક આદમી કરુણ રીતે ચીસો પાડતો, શરીરને ઘસડતો જાળીમાંથી બહાર આવતો હતો. એના શરીર પર મોટા ઘા હતા ને એમાંથી કોઈ પહાડમાંથી પાણી ટપક્યા કરે એમ લોહીના બુંદ ટપકતા હતા. શરીરની ચામડીના તો જીર્ણ વસ્ત્રની જેમ ફાટીને ચીરાડા ઉડી ગયા હતા ને અંદરનું માંસ બહાર ઘસી આવ્યું હતું. ભયંકર જુલમ, માનવીના લોખંડી દિલને પણ પીગરાવી નાખે તેવું ભયાનક. એની આંખોના ડોરા સૂજી ગયા હતા. બહાર નીકળી આવેલું માંસ દુર્ગંધની એક દુનિયા સર્જતું હતું. ઓ બિહારના શાહ, આ ગુલામ તારી પનાહ માગે છે. પનાહ, આશ્રય જરૂર મળશે. ઓહ, મારા રાજ્યમાં આ જુલમ? અદલ ઇન્સાફી બનવાના ઉત્સાહી શેરશાહે બૂમ પાડી, સિપાહીઓ એને અહીં લાવો, હું આવા જુલમગારોને મારા રાજ્યમાં જીવવા નહીં દઉં. જુલમગાર જહાપના ગુસ્તાખી અભિનય માફ, એ જુલમગારને આપ કશું નહીં કરી શકો. કેમ, હું એને આસમાનમાંથી પણ ખેંચી આણીશ? ના, મારા રાજા, એ નહીં બને. આજ એના પર અલ્લાહની પૂરી મહેર છે. રૈયતને રંજાડનાર પર અલ્લાહની મહેર હોઈ શકે નહીં. ગુલામ, અમને તારી હકીકત સાફ સાફ શબ્દોમાં બયાન કર. ઓ રહેમદિલ રાજા, હું જાતનો યહૂદી છું. મારું આ નાચીજ બંદાનું નામ ખિલાફત છે. હુમાયુના દરબારના મશહૂર ઇન્જિનિયર રૂમી ખાનો હું નોકર છું. કિલ્લાઓ, રણમેદાનો અને દારૂગોરાની રચનાઓનો ઉસ્તાદ છું. પણ માલિક, એક જ મારો ગુનો, મામૂલી એવો ગુનો, અને મને આ દશાએ પહોંચાડ્યો. અરે રે, જાણે કયામતનો, ખુદાનો, ઇન્સાફનો કોઈને ડર નથી. કાળી રાત્રિના જેવું રૂપ ધરાવનાર યહૂદીની મોટી મોટી આંખોમાંથી દોરા દોરા આંસુ ટપકતા હતા. ગુલામ, તને અમારા દરબારમાં રક્ષણ મળશે. વારું, શું હુમાયું આવો સંદિલ આદમી છે? જરૂર, એનું પ્રત્યક્ષ પ્રમાણ આ મારો દેહ હાજર છે. વિચિત્ર છે એ બાદશાહ, એના રંગઢંગ કંઈ બાદશાહત કરવાના છે? ક્યાં બાદશાહ બાબર અને ક્યાં આ ગદ્દા 25મા ભટકતું છોકરું? એ તો જ્યોતિષી થવાને લાયક છે. જ્યોતિષી થવાને લાયક? શિકારના સહેલાણીઓને રસ પડતો લાગ્યો. વેદનાની ધીરે ધીરે પુકાર પાડતો, દર્દની આછી ચીસો નાખતો, બર્યો જર્યો ગુલામ સહેજ મલકાયો અને બોલ્યો, મારા સહા, આ ઘાસમાં મારા દેહને જરા આશા એસ મળવા દો. હાય, દુઃખની કરવત મારા અંગને ધીરે ધીરે વહેરી રહી છે. સાંભળો એ બેહયા બાદશાહની વાતો, અજબ જેવી હસવાને લાયક એની ખાસિયતો છે. નાનપણથી જ્યોતિષનો ભારે શોખીન છે. બાપની બહાદુરી પર તાગરદિન્ના કરનાર એ તલવાર અને બંદૂકને બદલે રમલને પાસા ખડ્યો અને કલમ લઈને બેસે છે. કલાકો સુધી આડા અવડા લીટા દોરે છે અને કહે છે કે હું જન્મકુંડલી, લગ્ન કુંડલી કાઢું છું. અરે, કેટલીક વાર તો કુંડલી બનાવતો બનાવતો ઊભો થાય છે, ઓરડીનું બારણું બંધ કરે છે અને પછી કૂદે છે, તારીઓ વગાડે છે અને આનંદમાં ગાયા કરે છે. આખી મંડળી જોરથી હસી પડી. સાઈ શતરંજના ખેલાડી સેન શાહને પણ પોતાના આ મહાન દુશ્મનની વિગતો રસભરી લાગવા માંડી. તો પછી રાજકાજ સી રીતે ચલાવે છે? એ જ રીતે મહાન જ્યોતિષી થઈને આજે પહેલાનું હિન્દુસ્તાન હોત તો ખબર પડત કે કેવી રીતે ને કેમ રાજ થાય છે. એટલે એટલે શું, મારા માલિક એનો આખો રાજદરબાર જુઓ તો જાણે જ્યોતિષીનો દરબાર. એણે 7 વારના નામ પરથી 7 દરબાર ગૃહ તૈયાર કરાવ્યા છે. દરેક ખંડનો સામાન, નોકર ચાકર, પોશાક અને છબી સમાન બધો એ વારના રંગનો, સૂર્યગ્રહનો રંગ સોનેરી સોમ, ચંદ્રગ્રહનો રંગ રૂપેરી, શનિગ્રહનો રંગ કારો, શુક્રગ્રહનો રંગ પીરો, ગુરુગ્રહ બૃહસ્પતિનો રંગ આસમાની, મંગળનો રંગ લાલ વગેરે રંગરૂપ નક્કી કર્યા છે. જે દિવસે જે ગ્રહનું જોર હોય તે દિવસે તે ગ્રહના ખંડમાં દરબાર ભરાય. વળી મુલાકાતે આવનાર શખ્સમાં જે ગુણ આગળ પડતો હોય તે ગુણની વિશિષ્ટતા વાળા ગ્રહના ખંડમાં જ પાછા સલામત મુલાકાત આપે. જેમ કે કોઈ કવિ શાયર મુસાફર કે રાજદૂત આવે તો પાછા એને સોમ ગ્રહમાં મળે. પંડિત ઉલેમા શાસ્ત્રી કે અમલદાર આવે તો એને બુધ ગ્રહમાં મળે. અને સૈનિક વગેરે બૃહસ્પતિ ગ્રહમાં મળે. સાપાસ્ત્ર જ્યોતિષી મહારાજ મંડળી હસી પડી. અને આ જ્યોતિષી મહારાજ એટલેથી પતાવતા હોત તો સારું જ ને, પણ રાજકાજના ખાતામાં પણ એમ જ કહે છે કે માનવી તો પંચમહાભૂતનું પુત્ર છે. આ ઉપરથી એણે રાજના વહીવટ માટે પણ એવા ખાતા બનાવ્યા છે. જેમ કે પહેલું ખાતું આજસી અગ્નિનું, યુદ્ધ સામગ્રી, સાચા કામ વગેરે જે પદાર્થોમાં અગ્નિની જરૂર હોય તેનો બંદોબસ્ત આ ખાતા તરફથી થાય. બીજું ખાતું હવાઈ વાયુનું, પોશાક, પાઠ સારા, હય સારા, ગત સારા વગેરેનું કામ હવાઈ ખાતામાં થાય. ત્રીજું ખાતું આબી જળ ખાતું, બાગ બગીચા, નદી નહેર, નાવ જહાજ, સરબત ખાતાનું કામ આ વિભાગમાં થાય. ચોથું ખાતું ખાકી પૃથ્વીનું, બાંધકામ, નવાણ, ખેતીવાડી, રસ્તા વગેરેનું આ વિભાગમાં કામ ચાલે. મારા માલિક આ ગુલામ આજસી ખાતામાં પણ કામ કરતો અને આબી ખાતામાં પણ દારૂગોરો અને શાહી કિલ્લાઓની રચના મેં જ કરેલી. અને બાદશાહ બાબરે મારી અનેક વાર તારીફ કરેલી, પણ આ જ્યોતિષીએ તો ગજબ કર્યો. મારી વફાદારીનું મને આ ઇનામ આપ્યું. ખરેખર પેલી કહેવત છે ને કે ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તેલી, ક્યાં જંગે મર્દ બાબર અને ક્યાં જ્યોતિષી હુમાયુ, યહૂદી ગુવામે પોતાનું બયાન રસભરી અને દર્દ ભરી રીતે રજૂ કર્યું. મંડળી આ ગુલામની જબાન પર ખુશ થઈ ગઈ હતી. ગુલામ નિરાધારનો આધાર શહેર સાં છે, ચાલ ચુનારગઢમાં તને આશ્રય મળશે. મને આશ્રય? ના ના, તમારા જેવા દયાવાનની જિંદગી હું આફતમાં મૂકવા માંગતો નથી. મને આશ્રય આપ્યાની ખબર આગ્રા પહોંચશે કે મારો માલિક રૂમીખા ક્રોધથી પાગલ બની જશે. એ બાદશાહ યુમાનને અરજ કરશે અને પછી રૂમીખાના ક્રોધની ચુનારગઢના પથ્થરને પણ પરવા નથી. અને પેલો જ્યોતિષી ભલે આવે, અમે પણ જોશ જોવડાવીશું. હોશિયાર ગુલામ, તારી વાતોએ અમને ખુશ કર્યા છે. ચાલ, શાહી હકીમને શાહી નોકરી તારે માટે તૈયાર છે. શાહી નોકરીમાંથી ગુલામને કદી જાકારો તો નહીં મળે ને? જો એમ બનવાનું હોય તો મને અહીં જ મરવા દો. બે દિવસનો અહીં પડ્યો છું. જુઓ, મારું માંસ સડવા લાગ્યું છે, કીડાઓ સરવરતા લાગે છે. ભલે આ નાચી જ દે, કેટલા એક કીડાઓનો ભક્ષ બને. ગુલામ પોતાની વાતને કરુણાનું મોણ આપી રહ્યો હતો. એમ નહીં થાય, ન થઈ શકે. શેરશાહ અદલ ઇન્સાફી છે. ગુલામ, ચુનારગઢ જેવા ગઢને તારા જેવા ઇજનેરની ખાસ જરૂર છે. હુમાયુનો પરાજય, મોગલોનો સર્વનાશ એ તો મારા જીવનનો ધ્યેય છે. કદાચ તારા નિમિત્તે એ કામ વહેલું આવે તો આવવા દે, એનો કંઈ અફસોસ નથી. અફઘાનોની તાતી તલવારો તૈયાર છે. ગુલામે જવાબ આપવાને બદલે ધીરેથી મસ્તક જમીન સરસું મૂકી એક ચુંબન લીધું ને આકાશ સામે હાથ જોડ્યા. પારકા જીવને રાહત આપવામાં પણ એક નશો છે. માનવીને એમાં સહજ દિલદિલાવરી લાધે છે. આ દિલદિલાવરીથી ગુલામને ચુનારગઢમાં આશ્રય મળ્યો. ચાર ધીંગા દોરીઓથી ખેંચાતા એક ગાડામાંથી ચિત્તાના પાંજરાને નીચે ઉતારવામાં આવ્યું. એક સવારે પોતાના ઘોડાનું ખોગીર તેમાં પાથરી આપ્યું. ગુલામને ઉંચકીને તેમાં સુવાડવામાં આવ્યો. સવારના સૂર્યના પ્રકાશમાં નાતી મંડળી જ્યારે ચુનારગઢ તરફ પાછી ફરી ત્યારે દરબારી નોબતો ગડગડતી હતી. ઊંચા ઊંચા બુરજ પર હરકતો લીલો નેજો હવામાં ફડાકા બોલાવતો હતો. ખુશરોજનો અસવાર એ તરફ જોઈ મનમાં કંઈને કંઈ વિચારી રહ્યો હતો. બિચારો જ્યોતિષી, એ શું જાણે કે અદલ ઇન્સાફ એ જ શેરખાનું રાજસૂત્ર છે. નબરા પોચાને પીડી તથા જુલમગારોની પીઠ થાબડી હું કદી ન્યાયભ્રષ્ટ ન બનો. સૂરજ વધુ ઉગ્ર થતો હતો અને લીલો ઝંડો વધુ ફડાકા બોલાવતો હતો.